તારીખ 3/10/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 688 અને 689 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 402
ચેતનાના ત્રણ ભેદની વાત છે. ચેતના ચૈતન્યનો પર્યાય છે, ચેતના છે
ચૈતન્યનો પર્યાય,
ચૈતન્યનો પર્યાય છે, ચૈતન્યનો પર્યાય ચૈતન્ય સાથે સંબંધ ધરાવે, ચૈતન્યનો પર્યાય ચૈતન્ય સાથે સંબંધ રાખે તો એ ઉચિત છે, સમ્યક છે. અને ચૈતન્યનો પર્યાય વિકાર અને જડ સાથે જોડાય, સંબંધ કરે તો તે સ્પષ્ટપણે અનુચિત છે. એ તો ન્યાયનો વિષય થઈ ગયો. શાસ્ત્ર પરિભાષાએ ત્રણ ભેદથી એ વાત લીધી છે. આમ તો કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના બંને એક જ પર્યાયના નામ છે, પણ વિવિક્ષા જુદી જુદી છે. કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના બંને અશુદ્ધ ચેતના છે, અને જ્ઞાન ચેતના છે તે શુદ્ધ ચેતના છે. બે વિભાગ લઈએ તો એક શુદ્ધ ચેતના છે, બીજી અશુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતનામાં વિવિક્ષાવશ બે ભેદ છે. જે ચેતના કર્તૃત્વની મુખ્યતાથી પ્રવર્તે છે તેને કર્મ ચેતના કહેવામાં આવે છે, અને જે ચેતના ભોક્તૃત્વની મુખ્યતાથી પ્રવર્તે છે તેને કર્મ ફળ ચેતના કહેવામાં આવે છે. પણ કર્તૃત્વ છે ત્યારે પણ ભોક્તૃત્વ તો છે જ, અને ભોક્તૃત્વ છે ત્યારે પણ કર્તૃત્વ તો છે. પણ કર્તૃત્વને કહેવા ધારતા હોય, વિવિક્ષા એટલે કહેવા ધારેલું, વિશેષપણે ઈચ્છિત, ખાસ કહેવા ધારેલું કે આ પર્યાયમાં કર્મ ચેતનાની વાત કરવી છે, અથવા ત્યાં કર્તાપણાનો ભાવ મુખ્ય છે, ભોક્તાપણાનો ભાવ હોવા છતાં ગૌણ છે, અને કર્મફળ ચેતનામાં ભોગવવાનો ભાવ મુખ્ય છે અને ત્યાં કરવાનો ભાવ ગૌણ છે. તેથી જે મુખ્ય છે તેને કહેવા ધારે છે ત્યાં, ત્યારે એને કર્મચેતના અને કર્મફળ ચેતના એમ બે વિવિક્ષા ઉત્પન્ન થાય છે. એટલે એ લીધું છે કે પુણ્ય પાપના ભાવ કર્મ ચેતના છે. પુણ્ય પાપનું કર્તૃત્વ મુખ્યપણે જે ચેતનામાં વર્તે છે, અથવા પુણ્ય પાપને કરવામાં જે આત્મા ચેતે છે, જે આત્મા સાવધાન છે, તે આત્મા કર્મ ચેતનાપણે પરિણમેલું છે. અને હર્ષ શોકના ભાવ, સુખ દુઃખને ભોગવવાના ભાવ, અથવા કોઈ પણ કર્મફળમાં સુખ દુઃખની મુખ્યતા છે, પ્રયોજન સુખનું છે, આ સુખને ભોગવે છે કા દુઃખને ભોગવે છે. પછી વિષય ગમે તે કર્મફળનો હોય તો ભોગવવાનું જેમાં મુખ્ય છે તે કર્મફળ ચેતના છે. અને ચેતના એકાકાર રૂપે છે તે ક્યાંથી લેવાનું છે? ચેતના એકાકાર રૂપે છે તે જ્ઞાન ચેતના છે. આ જ્ઞાન ચેતનાની પરિભાષા કરી કે જે ચેતના પોતાના એક આકાર રૂપ સ્વભાવ છે, સ્વભાવ કેવો છે? એકાકાર સ્વભાવ છે. અનંત ગુણ હોવા છતાં અનંત ગુણાકારે નથી, અનંત ગુણોના એક આકારે છે. દ્રવ્ય સ્વભાવ એ અનંત ગુણ રૂપ હોવા છતાં અનંત ગુણોના એક આકારે છે. એવા એકાકાર ભાવે પોતે પણ ચેતના થાય, એકાકાર સ્વભાવના અવલંબનથી એકાકાર ભાવે પોતે ચેતના થાય, એટલે જેવો સ્વભાવ છે તેવું જ પરિણમન કરે, ત્યારે એને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. અથવા જ્ઞાનનું જ્ઞાનમાં સંચેતન થતું હોવાથી, જ્ઞાનનું જ્ઞાનમાં સંવેદન થતું હોવાથી એને જ્ઞાન ચેતના કહેવામાં આવે છે. આમ પણ જ્ઞાન ચેતના કહેવાય છે કે ત્યાં જ્ઞાનને ચેતે છે. આત્મા પોતે હું જ્ઞાનમય છું, હું જ્ઞાન માત્ર છું એમ ચેતે છે, એમ અનુભવે છે, એવી અંતર સાવધાનીમાં પરિણમે છે, માટે એને જ્ઞાન ચેતના કહી. તે જ્ઞાન ચેતના છે. તે ત્રણેય પ્રકારની ચેતના જીવની પોતાની પર્યાયમાં થાય છે. એ જીવની પર્યાય છે, ચાહે જ્ઞાન ચેતના હો કે કર્મ કર્મ ફળ ચેતના હો, એ જીવની પર્યાયમાં છે. જ્ઞાન ચેતના જીવની પર્યાય છે ને કર્મ ચેતના કર્મની પર્યાય છે એમ નથી. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિ પરિણત જીવને દ્રષ્ટિના બળથી કેવી રીતે અનુભવ ગોચર થાય છે એ એક પડખાને મુખ્ય કરીને કોઈ વાર એમ કહેવાય કે આ કર્મ ચેતના છે, એ તો જળ છે, એ જળનું પરિણમન છે, એ ચૈતન્યનું પરિણમન નથી. પણ એ આ દ્રષ્ટિકોણ છે કે એમાં દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિની મુખ્યતાથી દ્રષ્ટિવંતને કેવી રીતે ગ્રહણ થાય છે એનું બળવાન પણ બતાવવાનું છે. પણ સાથે રહેલું જ્ઞાન તો બરાબર જાણે છે કે આ ચેતન કર્મ ચેતના અને કર્મ ફળ ચેતના તે જીવની પર્યાયમાં થાય છે. ત્રણેય ચેતના જીવની પર્યાયમાં થાય છે એમ જ્ઞાન જાણે છે. પણ આવા કથનો પણ શાસ્ત્રમાં આવે છે, એની વિવિક્ષા યથાર્થપણે ન સમજાય તો એ જળની પર્યાય છે એમ લઈ જાય તો એ પ્રકૃતિનો દોષ સાંખ્યમાં થયેલો છે, સાંખ્યમતનો અભિપ્રાય થઈ ગયો. સાંખ્યમતમાં એ વાત છે, દોષ પ્રકૃતિ કરે છે, પુરુષ નામ આત્મા તો નિર્દોષ છે. જૈનમાં એમ કહ્યું કે શુદ્ધાત્મા તો નિર્દોષ છે, જે દોષિત ભાવ છે એને તો કર્મચેતના ને કર્મફળ ચેતના એવું નામ આપ્યું છે. કર્મ ને કર્મફળ તો બધું જળમાં જ આવે, ચૈતન્યમાં આવે નહીં, એવી રીતે જે જળની પર્યાય છે એમ ખરેખર
નથી.
સ્પષ્ટતા કરી છે અહીંયા કે તે ત્રણેય પોતાની પર્યાયમાં થાય છે. જીવની ચેતના વિકાર રૂપે પરિણમે છે. જીવની ચેતના ચેતના છે, ચૈતન્યનો પર્યાય છે. શરૂઆતમાં એ વાત લીધી કે ચેતના છે તે ચૈતન્યનો પર્યાય છે, તે વિકાર રૂપે પરિણમે છે. ચૈતન્યનો પર્યાય વિકાર રૂપે પરિણમે છે, એ પર્યાય ધર્મ છે. દ્રવ્ય ગુણમાં એવો ધર્મ નથી. પાછો ધર્મની ચર્ચા ચાલે, દ્રવ્યના ગુણધર્મો, ગુણના ધર્મો અને પર્યાયના ધર્મો. તો વિકારપણે પરિણમવું એ પર્યાય ધર્મ છે, દ્રવ્ય ગુણમાં એવો ધર્મ નથી. જીવની ચેતના વિકાર રૂપે પરિણમે છે. કેમ કે એનામાં એવો ધર્મ છે અથવા યોગ્યતા છે, તે જળને લીધે નહીં. એવી જીવની ચેતના વિકાર રૂપે પરિણમે છે તે પણ જળને લીધે નહીં, કર્મના ઉદયને લીધે નહીં, અને બહારમાં સંયોગને લીધે પણ નહીં, સ્વતંત્રપણે પરિણમે છે. પોતાના કારણે પોતે દોષ કરે છે. એટલે તો ગુરુદેવ કહેતા કે જીવને વિકાર થાય છે એમાં ન સ્વદ્રવ કારણ છે કે ન પરદ્રવ કારણ છે. કેમ કે સ્વદ્રવ ને કારણ લ્યો તો ત્રિકાળ વિકાર કરવો એ જીવનો સ્વભાવ થઈ જાય. કેમ કે એનું કારણ ત્રણેય કાળે ઉભું રહીએ, દ્રવ ત્રણેય કાળે છે, પણ દ્રવ્યમાં તો એ કારણ નથી. કેમ કે દ્રવ્ય પોતે શુદ્ધ છે, નિર્વિકાર છે, એટલે નિર્વિકાર વિકારનું કારણ થાય નહીં. અને પરદ્રવ્ય તો દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી ભિન્ન છે. જે સર્વથા ભિન્ન છે એને કારણ શું કહેવું? એટલે ન તો સ્વદ્રવ્ય કારણ છે, ન તો પરદ્રવ્ય કારણ છે. જીવની ચેતના વિકાર રૂપે પરિણમે છે એમાં પોતે જ કારણ છે અને પોતે જ કાર્ય છે. કાર્ય કારણ પોતે જ છે. પ્રશ્ન કર્યો તો વર્ણીજીએ કે વિભાવ વિકાર સાપેક્ષ છે કે નિરપેક્ષ છે, બરોબર એવો પ્રશ્ન વિદ્વાનની ભાષામાં પ્રશ્ન. વિભાવ સાપેક્ષ છે કે નિરપેક્ષ છે? ત્યારે ગુરુદેવે કહ્યું કે નિશ્ચયથી નિરપેક્ષ છે. એવો કેવો અંતરાય? કેમ કે નિરપેક્ષ પણ છે અને સાપેક્ષ પણ છે એમ બંને કથન શાસ્ત્રમાં મળે. તો નિશ્ચયથી એટલે ખરેખર જુઓ તો નિરપેક્ષ છે અને વ્યવહારથી સાપેક્ષ છે. કર્મના ઉદય સાથે વ્યવહાર સંબંધ હોવાથી એને સાપેક્ષ કહીએ. ખરેખર એનું સ્વરૂપ જોવામાં આવે તો તે નિરપેક્ષ છે. જવાબ એક જ આપ્યો તો ઓલો જવાબ નહોતો આપ્યો. નિશ્ચયથી નિરપેક્ષ એવો એક જ જવાબ આપ્યો હતો. વ્યવહારથી સાપેક્ષ છે એવો ઉત્તર નહોતો આપ્યો. કેમ કે એ તો એ પોષે છે, એનું તો એ પોષણ કરે છે ખોટી રીતે. એટલે ખોટી રીતે પોષણ કરે એને થોડું પણ નિમિત્ત કરવા દેવું, બરાબર. કારણ કે નામ તો એ વટાવે, કાનજી સ્વામી આમ કહેતા હતા, વાત થઈ છે, બરાબર. એટલે એ પોતાને ઉત્તર ખ્યાલમાં છે તો એ ઉત્તર નથી. ઉત્તરમાં એ વાત પોતે પ્રગટ નથી કરી. અભિપ્રાયમાં એ વાત છે પણ ઉત્તરમાં એ વાત નથી કહી. એમ કે કોઈ અન્ય મત વાળા આવે, સાંખ્ય મત વાળા, કે આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે આત્મા. તમારા જૈનમાં અને અમારામાં બંનેમાં એક જ વાત છે. તમે એનું જ અવલંબન લેવાનું કયો છો, અમે એની જ મુખ્યતાથી આખો પંથ અમારો ચાલે છે. એને ટેકો ન દેવાય, ટેકો દેવાય
નહીં
તો ડબલ વળ ચડી જાય. એક તો એ મિથ્યાત્મને પોષણ કરતા હોય તો એને ડબલ પાકું થઈ જાય, બરાબર. આપણા ટેકેદાર મળી ગયા, જેની પ્રતિષ્ઠા હોય એનો ટેકો મળે, બરાબર, તો એને ડબલ નુકસાનનું કારણ થાય. બહુ ખ્યાલ નથી મારો, પણ જવાબ આપ્યો તમે. અથવા જેમ જગતના જીવો પોતાનો દોષ બીજાના કારણે માને છે, બીજા ઉપર ઢોળે છે, બીજા ઉપર પોતાના દોષનો આરોપ કરે છે કે બીજાના કારણે મારે આ દોષ, મારો દોષ છે, આ તો હું તો કાંઈ નહોતો કરવાનો, પણ આ તો બીજાના કારણે આ દોષ થયો છે. એવી જે જીવની ઊંધાઈ છે કે જ્યાં સુધી આ વિકારી પર્યાયની નિરપેક્ષતા અને સ્વતંત્રતા ન સમજાય ત્યાં સુધી કોઈને કૃપાને ચાલુ રહેશે. પછી ધર્મના માર્ગમાં અન્ય મતિની જેમ આવે તો એમ કે ભગવાન કરાવે છે, જેવી ભગવાન બુદ્ધિ ઉજાડે એવી આપણે બુદ્ધિ, આપણું કંઈ કામ આવતું નથી. સુબુદ્ધિ દેવી કે કુબુદ્ધિ દેવી એ તો એના હાથની વાત છે, ભગવાન ઉજાડે એવી રીતે અમે તો કામ કરીએ છીએ. એને ઉજાડ્યું ને અમે કહ્યું ઠીક નાખે એને માથે, એટલે પણ એ કાંઈ કુબુદ્ધિ ઉજાડે, સુબુદ્ધિમાં એને નિમિત્ત બનાવતો તો વ્યાજબી વાત છે, એ નાખે એવી રીતે ભગવાન ઉજાડે છે. કર્મનો ઉદય આવે છે માટે વિકાર થાય છે. હું તો ડાયો ડમરો છું, મહંત છું હું, મારે તો કાંઈ વિકાર કરવો નથી. શું થાય અંદરમાં કર્મનો ઉદય આવે એટલે જીવને વિકાર કરવો પડે છે, એમાં બીજો કોઈ એનો ઉપાય ચાલતો નથી. એમ સમજીને પોતે દોષ સ્વયં કરતો હોવા છતાં લૌકિક જનોની જેમ શાસ્ત્રના ભણતરનો ઉપયોગ એવી રીતે પોતાના દોષને છાવરવામાં કરે છે, એ પણ ચોખ્ખી અનીતિ છે. એમાં વ્યવહાર નીતિ પણ નથી.
બીજાના ઉપર દોષ નાખવાની મજા આવે છે.
મંત્ર હે ને, પોતે મોટો રહી ગયો, હું તો નિર્દોષ છું. કર્ણાનુયોગની પ્રધાનતા વાળી છે. શાસ્ત્ર આખું જુઓ, પોતાને પણ કર્ણાનુયોગ નો બહુ અભ્યાસ હતો. ગોમઠ સાર ની તો પોતે સમાધાન ચંદ્રિકા નામની શિકાર છે. એટલે એમનું જે કથનની શૈલી છે એમાં પણ આગમ પ્રધાનતા વિશેષ છે, અધ્યાત્મ પ્રધાનતા કરતા આગમ પ્રધાન શાસ્ત્રી છે. કર્ણાનુયોગથી ઘણી વાતો અમે લખી છે, પણ એક વાત સ્પષ્ટ કરી છે કે દોષ તું કરે છો અને કર્મ માથે ઉડાડે છો તો જૈન દર્શનમાં આવી અનીતિ સંભવતી નથી. એ વાત સ્પષ્ટ લખી છે. પાછી ત્યાં વાત ગોળ ગોળ કોઈ જગ્યાએ રાખી નથી, નહીતર કર્મ સાપેક્ષ નિમિત્ત પ્રધાનતાથી ઘણા કથનો એમને કર્યા છે, પણ આ ચોખવટ કરી છે સાથે સાથે. અહીંયા પણ કહે છે કે જીવની ચેતના વિકાર રૂપે પરિણમે છે તે જળને લીધે નહીં, જળ કર્મના ઉદયને લીધે નહીં અને જળ સંયોગોને લીધે પણ નહીં. ચેતનાને સ્વભાવમાં વાળે સ્વતંત્રપણે પોતાના પુરુષાર્થે, જો ચેતનાને સ્વભાવમાં વાળે તો તે ધર્મ છે અને વિભાવમાં વિકારમાં વાળે પર પદાર્થ પ્રત્યે વાળે તો તે અધર્મ છે. આમ ધર્મ અને અધર્મના બે પ્રકારના પરિણામમાં ચેતના કઈ બાજુ વળે છે એના ઉપર આધાર છે. અને ચેતનાનું વળવું પોતાના કારણે છે, કેમ કે પોતે ચેતના પોતે સ્વયં ચેતે છે. ચેતનાનો સ્વયં ચેતવાનો સ્વભાવ હોવાને લીધે પોતે સ્વયં જ ચેતે છે, ચાહે સ્વભાવને ચેતે કે ચાહે વિભાવને ચેતે. કર્મનું કાર્ય કર્મ રૂપે પરિણમવાનું, કર્મનું કાર્ય પોતાની પ્રકૃતિ રૂપે પરિણમવાનું. કોઈની જ્ઞાનાવરણીની પ્રકૃતિ છે, કોઈની દર્શનાવરણીની પ્રકૃતિ છે, કોઈની મોહિનીની પ્રકૃતિ છે. આઠ ભેદ છે. જે પ્રકૃતિ બંધાણી એની એ પ્રકારે એનો વિપાક આવશે. કર્મ કરે છે કરાવે છે એ ગ્રહિત મિથ્યાત્વનો ભેદ છે. અગ્રહિત નથી પણ એ બુદ્ધિપૂર્વક પકડેલું ગ્રહિત મિથ્યાત્વનો પ્રકાર છે. બાંધા છે અને ઉદય આવે છે એ એનામાં આવે છે, પણ જીવમાં આવતો નથી. કર્મનો વિપાક કર્મના પરમાણુમાં આવે છે, ચોખા ચડે છે, પાકે છે, અનાજ એ પોતામાં પાકે છે ને એની પર્યાયમાં, ત્યારે ઓછા થાય છે ખાવાને યોગ્ય. એનો પાક એનામાં આવ્યો કે બીજા કોઈમાં આવ્યો? એમ કર્મનો વિપાક કર્મમાં આવ્યો. વિપાક આવ્યો એટલે શું થયો? કે ત્યારે એ કર્મ છે એની એનો જે સ્વાદ છે, પ્રકૃતિનો રસ છે, એ પ્રગટ થઈ ગયો. જેમ ફળ પાકે ત્યારે એનામાં મીઠાશ આવે. અવળું મોટું ચીકું થયું હોય પણ કઠણ લોઢા જેવું હોય તો કાપે તો એમાંથી કઈ મીઠાશ ના થાય, પણ એ પાકીને પોચું થઈ જાય તો એની મીઠાશ પકડે છે. તો એનો જે રસાસ્વાદ છે એ એના પાકમાં આવે છે. એમ કર્મનું પરમાણુ તેનું તે હતું, પણ જ્યાં સ્થિતિ વિપાકની થઈ ત્યારે એનો કર્મ રસ ઉદયમાં આવે છે. જ્ઞાનાવરણ દર્શનાવરણ ગુણની અંતરાય વેદની આ સાતા અસાતાનો રસ સ્વાદ છે, એ કર્મના રસનો સ્વાદ છે. વેદની પ્રકૃતિનો રસાસ્વાદ છે, વેદનથી પકડાય છે. વેદની પ્રકૃતિ તો સમજાય છે ને, વેદન પ્રધાનતા વાળી પ્રકૃતિ છે. એટલે કે મને અત્યારે બહુ સાતા છે, ઘણી સાતા છે, કોઈ મને કાંઈ જાણે બેચેની પણ નથી, સુખ ચેન છે અત્યારે. એમ સાતાનું વેદન આવે છે એ પ્રકૃતિનો સ્વાદ છે, પ્રકૃતિનો સ્વાદ છે. વેદની નામની પ્રકૃતિ છે જળ પરમાણુ, એ ઉદયમાં આવે છે અસાતાપણે. ત્યારે જેવા પ્રકારની અસાતા બાંધી હોય એવો સ્વાદ આવે, એમાં અસંખ્ય ભેદ છે અસાતાના. સાતાના અસંખ્ય ભેદ છે, એ પ્રકારની નથી. સાતા એક પ્રકારની નથી ને સાતાય એક પ્રકારની નથી, પણ એક જળનો સ્વાદ છે, ચૈતન્યનો સ્વાદ નથી. ફોટો પડ્યો જ્ઞાન દર્પણ સ્વરૂપ આત્મા હોવાથી, ચૈતન્ય દર્પણ હોવાથી એમાં જણાય છે, જે મરચું તીખું જણાય છે, મરચાની તીખાશનો સ્વાદ જણાય છે, કે ગોળના ગળપણનો સ્વાદ જણાય છે, જણાય. એમાં નથી જ્ઞાન ગળ્યું થતું કે નથી તીખું થતું, એમ વેદના એમાં જણાય છે કે આવી વેદના છે, પણ જ્ઞાન વેદના રૂપ થતું નથી, વેદના જ્ઞાન રૂપ થતી નથી. પણ ભ્રમ થાય છે, પોતે પોતાને સંચેતનથી પોતાને વેદનમાં લેતો નથી ત્યારે એને ભ્રમ થાય છે કે આ મને મારામાં થાય છે, આ વેદના મારામાં થાય છે, આ તીખું મારામાં થાલ લાગે છે, અનુભવાય છે, ગળપણ મારામાં પ્રવેશ કરી ગયો એવો એને અનુભવ થાય છે. જેમ ગાડીમાં બેઠો હોય ને બીજી ગાડી હમ જોયા કરે તો બીજી ચાલતી હોય તો પોતાની ચાલતી દેખાય ને પોતાની ચાલતી હોય તો સામેની ચાલતી દેખાય. જો એની દ્રષ્ટિ પોતાની ગાડી ઉપર ન હોય તો ઊંધું દેખાય. આ તો અનુભવ છે કે અનુભવ હે? પોતાને જુઓ કે પોતે બરાબર છે કે નહીં, પોતે ચાલે છે કે પોતે સ્થિર છે, પોતાને જુએ તો એને એને ભ્રમ નહીં થાય. દ્રષ્ટિ પોતા ઉપર રાખશે તો ભ્રમ નહીં થાય, પર ઉપર દ્રષ્ટિ રાખશે તો ભ્રમ થાય. આપણે વખાણ કરીએ છીએ પણ જેને ભ્રમ થાય છે એ શક્તિને સ્વીકારતો નથી, એટલે એને ભ્રમ થાય છે. શક્તિનો સ્વીકાર કરે એને ભ્રમ થાય નહીં. પણ તમે પૂછજો કે શક્તિનો સ્વીકાર કરો છો તમે? તમે એમ કહો છો કે કર્મ મને વિકાર કરાવે છે, તો એમાં તમારી શક્તિનો તમે ક્યાં સ્વીકાર કર્યો એ સમજાવી દીધો. તમારામાં જે શક્તિ છે એનો અસ્વીકાર ભાવ ચોખ્ખો છે. મને બીજા દોષ કરાવે એમાં તમારી શક્તિ નથી, તમે સંભાળી. બે મિત્રો છે, એકને વ્યસન છે અને એક નિર્વ્યસની છે. હવે શું થાય, એનું ફળ શું આવે?
કોણ કરે?
બે મિત્રો છે એટલે સંગ કરે છે, એ વાત તો આવી ગઈ. એટલે તો મિત્રો નું દ્રષ્ટાંત કે બે ની એકબીજાનો સંઘ છે, એમાં એક નિર્વ્યસની છે ને એક વ્યસની છે, એનું ફળ શું આવે કહો? આપણે સિદ્ધાંત આપો આપણને, સિદ્ધાંતિક રીતે એનું ફળ શું આવે? કે જો નિર્વ્યસની બળવાનો હોય તો વ્યસન વાળાનું વ્યસન છોડાવી દે, એને એટલો ગૌરવ હોય કે હું કોણ, તો ખાનદાન, મારી ખાનદાનીમાં આવું હોય નહીં ખાવા પીવાનું, આ મદ્યનું પીવું અમારી ખાનદાનીમાં હોય
નહીં,
તો એ ક્યારે નહીં પીવું, પીતો હશે એને છોડાવી શકે, આ ખોટું છે, આપણી ખાનદાની છે. અને જો એ નબળો હશે તો એમ કહેવાય છે કે સંગદોષ લાગ્યો એને, સંગદોષ શું કરવા લાગ્યો, કે નબળો હતો એટલે લાગ્યો એને, એ સંગદોષ તો આરોપ કરવાની વાત છે, ખરેખર તો નબળાઈ એની પોતાની છે, જો પોતાની સંભળાય હોય તો ઓલો નબળો છે એનો દોષ છૂટી જશે. એ સિદ્ધાંત એ છે કે નબળો પોતે હોય ને આરોપ બીજા ઉપર કરવાનો વ્યવહાર બોલવાની પદ્ધતિ છે, બોલણીની આ પદ્ધતિ છે, આને લઈને છે, બેને હારે જોઈ ત્યારે બીજા ઉપર આરોપ કરવાની એક બોલણી વ્યવહાર છે, બાકી ખરેખર કાયર તો પોતાને કારણે થાય છે, સારું થાય છે ખરાબ થાય, એમ જીવ અને કર્મ ને સંઘ તો અનાદિનો છે, બે અનાદિથી સંઘમાં છે, ક્યારેય કોઈ જીવ એવો નથી સંસાર માટે એને કર્મનો સંબંધ નથી અને આઠે કર્મનો ઉદય નથી, એવો કોઈ જીવ નથી ક્યારે. જીવ જો પોતાની શક્તિ સંભાળે કે હું તો સિદ્ધની જાતનો, તીર્થંકરની જાતનો, મારી ખાનદાની તો એ છે, પરિપૂર્ણ શુદ્ધપણે પરિણમ્યો, કેવળ જ્ઞાની ને શ્રુત જ્ઞાની એમ કહે છે કે આપ એક સમયમાં લોકાલોક ને જાણો છો તો હું તમારી જાતનો છું, હું શું કરવા સમયમાં જાણું, હું તમારી જાતનો હોવાથી મેં હરીફાઈ માંડી છે તમારી સાથે, તમે એક સમયમાં જાણો છો તો હું એક સમયમાં જાણીશ, પોતાની શક્તિને ઢંઢોળવાની વાત છે, જગાડવાની વાત છે, સાધક તો એમ કે છે, ઓલો બાધક જીવ એમ કે છે કે અરે રે આ કર્મ નો ઉદય આવ્યો, મરી ગયો હું તો, આકરો મારા ઉદય આવ્યો છે, આવો આકરો ઉદય આવ્યો એટલે હવે મને આમ થશે ને તેમ થશે એમ થયા વિના રહેશે. બેનશ્રીની મસ્તીમાં એ વાત આવી છે કારખામાં, આપ એક સમયમાં જાણો છો કેવળ જ્ઞાની, તો અમે અસંખ્ય સમયમાં શું કરવા જાણીએ, અમે એક સમયમાં જાણશું હરીફાઈ તમારી સામે કરવા, હા એની હવે જ્ઞાનની આ હરીફાઈ છે, જ્ઞાનીઓની આ હરીફાઈ છે, સિદ્ધ પરમાત્મા સાથે હરીફાઈ કરે છે, કેવળીઓ સાથે હરીફાઈ કરે છે, એ હાય હાય કર્મનો ઉદય આવ્યો છે ને શું થશે અમારું, હવે આ રોગ આવી ગયો ને ફલાણું ઠીકણું ઠીકણું થઈ ગયું ને મૃત્યુ નજીક આવી ગયો ને હવે આ કાળ પૂરો થઈ ગયો ને શું કરશું, એ વાત
અમારે છે,
એ છે એની કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા અપેક્ષા એ કેવળ જ્ઞાન વર્તે છે, એમ કેવળ જ્ઞાન ને જોવે છે પોતાની પોતામાં હયાત પણ જોવે છે, બધું ભલે મોડો થાય મૂડી છે મારી પાસે, સંપત્તિ છે ઉપયોગ ટાણે થશે, પણ સંપત્તિ છે એ વાત નિશ્ચિત છે, એમ એ ઊંધું લાકડું પેસી ગયું છે, શ્વેતાંબરમાં છે ને એ દિગંબરના વિદ્વાનોમાં એ પરિસ્થિતિ ઊભી થઈ છે, કેમ કે શાસ્ત્ર પોતાની દ્રષ્ટિથી વાંચે છે, પરાધીન દ્રષ્ટિ છે, નિમિત્તાધીન દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ રાખીને શાસ્ત્ર માં છે એટલે એને ભક્તિ એવો સૂજે છે, પોતાની દ્રષ્ટિ પ્રમાણે સૂજે છે.
આપણે બે વાત છે, કર્મ ફળ ચેતના નિગોદનો લીધો આપણે અને દ્રિપુલિંગી નો લીધો કર્મ
કર્મ
કર્મ ચેતના બે દ્રષ્ટાંત.
ઉત્કૃષ્ટ
ચેતનામાં શું લીધું?
ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત જ્ઞાન ચેતનામાં સમ્યક દર્શનમાં પોતાનું સ્વરૂપ સંચેતન થાય. 38મી ગાથા લીધી ને, હવે સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ સંચેતન કેવું હોય? નિર્વિકલ્પણે કે જેને વિકલ્પથી વર્ણવાય કે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર શરીરે આવું જે પરમાણુ માત્ર જરીયરે આવું જે સ્વરૂપ થી એકત્વ અને સર્વ થી વિભક્ત એવું એકત્વ વિભક્ત સ્વરૂપ નું સંચેતન છે, એ જ્ઞાન ચેતના છે એકાકાર રૂપે. એ ચતુર્થ ગુણસ્થાન થી માંડીને એનું ઉપર ઉપરના ગુણસ્થાને જ્ઞાન ચેતનાનું વેદન વધતું વધતું કેવળ જ્ઞાન થતા પરિપૂર્ણ વેદન થાય છે, પૂરી જ્ઞાન ચેતના શુદ્ધ પરિણામે છે. મુનિરાજ કેવા હોય એનું નિરૂપણ છે એક અપેક્ષાથી. સ્વરૂપ તો મા મહિમાવંત છે, મુનિરાજ તો પંચ પરમેષ્ઠિમાં ભગવંત છે, મુનિ ભગવંત જેને કહીએ. કે અભ્યંતર આનંદ કંદમાં રમતા હોય તે મુનિ હોય છે. શું કીધું? મુનિનું ચિહ્ન શું? ચિહ્ન એટલે લિંગ, ભાવલિંગ. શું? કે અભ્યંતર આનંદ કંદમાં રમતા હોય, જેની રમઝટ હાલતી હોય, દેહનો ઉપયોગ જાણે ખલાસ થઈ ગયો છે, જેને શરદી ગરમીનો ખ્યાલ નથી, સાતા સાતાનો ખ્યાલ જાણે પડતો નથી, ભૂખ તરસનો ખ્યાલ આવતો નથી, બહુ ઓછો ખ્યાલ આવે છે. એટલે તો 24 કલાકમાં એક વાર આહાર લઈએ છે, ખ્યાલ જ ઓછો આવે છે. એ તો વધુમાં વધુ મેક્સિમમ લિમિટ છે. 24 કલાકે એક વાર આહાર અને પાણી, બીજી વાર આહાર નહીં, બીજી વાર પાણીનો વિકલ્પ નહીં, વિકલ્પ જ નહીં, બુદ્ધિપૂર્વક નો વિકલ્પ નો ઉભો થાય એટલો કષાય તૂટી ગયો છે, અભાવ થઈ ગયો છે. વિકલ્પ આવે ને દબાવે એમ નહીં, વિકલ્પ જ ના આવે, વિકલ્પ ઉત્પન્ન થાય. એવી જેની અભ્યંતર આનંદ કંદમાં રમવાની મસ્તી હોય છે તેને મુનિ કહે છે. એવું મુનિનું અભ્યંતર સ્વરૂપ છે. પણ જે આહાર પાણી દોષવાળા લેતા હોય, દોષવાળા એટલે ઉદ્દેશિક, મુનિના ઉદ્દેશથી બનાવેલા આહારને સદોષ આહાર કહે છે. દોષવાળા એટલે અળગણ પાણી વાપર્યું હોય એમ નહીં, અપક્ષ વાપર્યો હોય ને એમ
નહીં,
એના નિમિત્તથી બનાવેલું હોય એ પણ સદોષ છે. એ આહારના 46 દોષ રહિત આહાર મુનિને હોય છે, એમાં એક ઉદ્દેશિક આહારનો એક દોષ છે. જે આહાર પાણી દોષવાળા લેતા હોય તે નિશ્ચયથી તો મુનિ નથી, પણ વ્યવહારથી પણ મુનિ નથી. એ વ્યવહારે પણ મુનિ નથી. વ્યવહારે મુનિ તો તે છે કે જે નિશ્ચય સહિત, નિશ્ચય આનંદકંદની પરિણતિ, આનંદકંદમાં રમતા જોઈતા હોય એવા મુનિને બાહ્ય વિકલ્પ જે છે, વ્યવહાર ધર્મનો પંચમહાવ્રત સ્મૃતિ 28 મૂળ ગુણનો, એ એમનું દ્રવ્યલિંગ પણ છે, અને અંદરમાં આનંદની મસ્તી છે, એ ભાવલિંગપણું છે, એ વ્યવહારે મુનિ છે ને નિશ્ચય એ મુનિ છે. પણ જે સદોષ આહાર લીતા હોય તે નિશ્ચય અગર વ્યવહારથી પણ મુનિ નથી. મુનિ માટે ખાસ ચીજો બનાવે, આ ઉદ્દેશકની વાત કહેવી છે ને, મુનિ માટે ખાસ ચીજો બનાવે અને મુનિ તે લે તો તે વ્યવહારથી પણ મુનિ
નથી.
પછી દિગંબર શ્વેતાંબર સાથે સંબંધ નથી. મુનિ આવા હોય, દિગંબર છે માટે મુનિ, શ્વેતાંબર છે માટે મુનિ નહીં, એમ નહીં. એ દિગંબર હોય તો તે મુનિ નથી, શ્વેતાંબરનો તો પ્રશ્ન નથી. મુનિપણાનો કે એને તો શરીરનો વિકલ્પ ઘણો છે, ત્યારે વસ્ત્રાદિ ગ્રહણ થાય છે અને એ વસ્ત્રાદિનું ગ્રહણ પણ અંદરના આનંદના અભાવને સૂચવે છે. એટલો જે આનંદ હોય કે જે સ્વરૂપ પ્રમાણતામાં આનંદ કંદમાં રહેતા હોય, શરીરનો વિકલ્પ ન ઉઠે, બહારની સાતા સાતાનો રોગનો પ્રતિકૂળતાઓનો કોઈ વિકલ્પ નહીં, વિકલ્પ જ નથી. અંદર જે અનંત આનંદ ભર્યો છે એની સાથે એની રમઝટ ચાલે છે, અનંત આનંદના પિંડ સાથે. એ બહારમાં જાણે કે આવ્યા કે ન આવ્યા બરાબર, એવી રીતે અંદરમાં જાય છે ક્ષણે ક્ષણે. એવી જે મુનિદશા છે એને શંકા પડે તો પણ આહાર ન લે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે મુનિ આહાર લેવા જાય, ભાવલિંગી મુનિ, અને જોઈએ કે આ બે માણસનું કુટુંબ છે. કેટલા છે? છોકરું છે, અહીંયા નથી,
બે માણસ,
પતિ પત્ની બે જણા છે, અને આટલો બધો આહાર કર્યો છે. ખબર પડે અને શંકા જાય કે ઉદ્દેશથી બનાવ્યો લાગે છે, પાછા વળી જાય એટલે એનો વિકલ્પ આહાર નો ખલાસ થાય, તૂટી જાય. આર્ત ધ્યાન ન થાય કે અરે રે આજે અંતરાય પડ્યો દૂષિત આહારનો, આ તો શંકા ગઈ હોય, એને ઉદ્દેશી ન બનાવ્યો, એનો કોઈ ખોરાક જ એવો વધારે પ્રમાણમાં હોય, એને વધારે બનાવતા હોય, પણ શંકા ગઈ હોય કે આ તો ચાર માણાનું લાગે છે, બે માણાનું છે નહીં, ચાર પાંચ માણસ રસોઈ લાગે છે, એનો આહારનો વિકલ્પ છૂટી જાય. વિકલ્પ છૂટી જાય એટલે ફરીને આનંદકંદની મસ્તીમાં આવી જાય.
બરોબર.
ઋષભદેવ ભગવાન છ મહિને આહાર લેવા આવતા હતા, છ મહિના સુધી વિકલ્પ નહોતો આવતો. છ મહિના સુધી વિકલ્પ જ નહીં, વચ્ચે જ્ઞાન ધ્યાનની મસ્તીમાં જયારે વિકલ્પ આવે ને આહાર સુધીની પ્રવૃત્તિ કરે, એમાં યથાયોગ્ય આહારની પરિસ્થિતિ ન જુએ, નિર્દોષ આહાર લેવાય. કોઈ જાણતો નહોતો આહારની વિધિ, યાચના તો કરે નહીં, મુનિરાજ છે, યાચના કરવાનો પ્રશ્ન નથી. કોઈ એની યાચના કરે કે આપની ભક્તિ સહિત અમારે આહાર આપવો છે, અમારી યાચના છે, આ તો આપની યાચના નથી પણ અમારી યાચના છે, એમ વાત છે ખરેખર. તો એ વિધિ કોઈ જાણતું નતું, પાછા વિકલ્પ તૂટી જાય, અર્ધ ધ્યાન થાય એ વાત છે.
વિધિ સમજાવે નહીં પછી વ્યાખ્યાન,
ના વ્યાખ્યાનમાં વિધિ નો સમજાવે. ત્યાં મને આહાર મળતો નથી, લાલ વ્યાખ્યાન એવું આપો કે મુનિને આહાર કેવી રીતે દેવાય એની વિધિ હું તમને સમજાવું. એમ પોતાને આહાર લેવા માટે એને વિધિ સમજાવે સમાજને,
મને નહીં.
તો એને આહાર લેવાનો ઉદ્દેશ તો ઉભો થઈ ગયો. ઠીક, જયારે રાજમાં હતા ત્યારે તો અસી મસી કૃષિ બધાને સમજાવ્યું, કેમ કે યુગલિયાનો કાળ પૂરો થયો, ખેતી આમ થાય, વેપાર આમ થાય, તેથી સમજાવ્યું. પણ દીક્ષા લીધા પછી આહાર ની વિધિ સમજાવી નહોતી, આહારનો યોગ નહીં નહીં હોય, ખોટી બી વાત. આત્મા અણહારે છે અને આનંદનો આહાર તો પોતે કરે છે. આનંદ અમૃત નિત્ય ભોજી, આનંદ અમૃતનું નિત્ય ભોજન કરનારા છે, આહારનો વિકલ્પ ખલાસ થઈ જાય છે. છ મહિના પાછું છ મહિના સુધી બીજે દિવસ પાછો વિકલ્પ આવે એમ નહીં, છ મહિના સુધી નથી આવ્યો. એટલી સાધના બળવાન છે, આવા મુનિનું આવું સ્વરૂપ છે. લોકોને તો એ અંદાજ આવવો મુશ્કેલ છે, મુનિના સ્વરૂપની કલ્પના થવી મુશ્કેલ છે. અત્યારે તો એ પરિસ્થિતિ ઊભી થઈ, મુનિ માટે ખાસ ચીજો બનાવે ને મુનિ તે લે તો તે વ્યવહાર થી પણ મુનિ નથી. વ્યવહાર થી શુદ્ધિ નહીં હોવા છતાં મુનિ માને અને મનાવે, તે માનનાર મનાવનાર બધા મિથ્યા દ્રષ્ટિ છે. ગ્રહિત તો અગ્રહિત નથી, પછી અહીંયા ગ્રહિત લાગુ પડી જાય કે મુનિ છે નહીં, ભાવે કે દ્રવ્ય આ તો દ્રવ્ય નથી, છતાં અમે મુનિ છીએ, અમે સાધુ છીએ, અમે આચાર્ય છીએ, અમે પ્રાણા છીએ, માનવું મનાવવું એ ગ્રહિત મિથ્યા દર્શનનું પ્રગટ સ્વરૂપ છે. મિથ્યા દ્રષ્ટિ છે. એક રજકણ મારો નથી, પુણ્ય પાપ મારા નથી, હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થઈ છે. એ તો ચોથા ગુણ સ્થાને થઈ ગઈ છે કે એક રજકણ મારો નથી અને પુણ્ય પાપ નો વિકલ્પ પણ મારા સ્વરૂપે નથી, હું તો માત્ર જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થઈ છે. તેને એ દ્રષ્ટિ ઉપરાંત સ્વરૂપ સ્થિરતા ઘણી થઈ છે. એ સ્વરૂપ સ્થિરતા ઘણી થઈ છે એમાં જે અલ્પ અશક્તિને કારણે વિકલ્પ આવે આહારનો, એ અશક્તિમાંથી વિકલ્પ આવે છે. એ પૂર્ણતા નથી તો એટલી અશક્તિ છે. વિકલ્પ ઉઠે તો એની મર્યાદા છે, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને એક વાર નિર્દોષ આહાર છે, આથી વધારે નહીં. એક વાર વધુમાં વધુ મધ્યાહ્ન સમયે આહાર દે, પાછું એમ નહીં ગમે ત્યારે વિકલ્પ આવે એમ નહીં કે અમે તો આનંદમાં પીડ્યા હતા ને હવે હાજ પડી છે, અમને અત્યારે હાજે ખાવાના ભાવ થયા છે, એ વાત નહીં. બપોરે મધ્યાહ્ન સમયે એક વખત આહાર દે, પાણી દે, બસ વાત પૂરી થઈ ગઈ, એથી વધારે નહીં. મુનિને રાગ નો વિકલ્પ નો પ્રકાર હતો. વિકલ્પ ઉઠે તો એ પણ વધુમાં વધુ, ન ઉઠે તો કેટલા દિવસ જાય એનો કોઈ નિયમ નથી કે આટલા દિવસ ન જવા જોઈએ એવો કોઈ નિયમ નથી. ગમે તેટલા દિવસ ચાલ્યા જાય, મહિનાઓ ચાલ્યા જાય આહાર ના લે, હું આહાર લઈએ છે. રસોઈ કરવી પડે એવા ને ત્યાં તો ન લઈએ. જેને એવો વૈરાગ હોય, જેવો એને ઉમંગ હોય, મુનિ ને આહાર દાન દેશે ને તો અત્યારે મુનિ નથી, એની જાતના શ્રાવક બે નથી, પણ એને કેટલો ઉમંગ હોય છે. એને એમ હોય છે કે આજ તો મારે ત્યાં ભગવાન પધાર્યા, અમથી હોશ હોય ને બાર ગામ જવાની તો અહીંયા ભૂખ નથી લાગતી નાના છોકરાને, કે આજ તને લઈ જવાનો છે ફલાણી જગ્યાએ ફરવા ગામમાં ગા, તો આપણે ગાડીમાં બેસીને જવાનું છે એમ કે મને ભૂખ નથી લાગી એમ કે શું કે
ભૂખ નથી.
બાર ગામ જવાના ઉત્સાહમાં છોકરો ભૂખ ભૂલી જાય છે, નાનો બાળક. તો આને એટલો આનંદ ને ઉત્સાહ હોય છે કે આ તો મારે ત્યાં ભગવાન પતાય છે. એ જે આહાર નો એને ઉમંગ ને ઉત્સાહ હોય છે, ખુશી પણ હોય છે, એમાં એને એને ભૂખનો વિષય નથી કે હવે આપણે અહીંથી બીજો આહાર બનાવીને ખાઈ ગયો. એટલું ઊણું રહ્યું તો એમાં એને આનંદ છે ને, ખુશી છે, એ પ્રકાર છે. એ પોતે ફરીને આહાર બનાવીને પોતે દોષમાં પડે ને મુનિરાજ ને દોષમાં પાડે, એવો પાપ ભાવ, પાપ ભાવ થઈ જાય. એ પ્રકારના આહાર વરાવનારા હોતા નથી, એવો આહાર દાન દેનારા હોતા નથી. સાક્ષાત ભગવાન પોતાને ત્યાં પધાર્યા હોય ને, એવો આનંદ હોય છે. આ પરિસ્થિતિ ખાવાનું ભૂલી જાય, એક વાર ખાય, બીજો આહાર રસોઈ કરવાનું ભૂલી જાય ને, ખાવાનું ભૂલી જાય, એટલો એનો ઉમંગ હોય છે. એ તો પ્રકાર આખો જુદો છે. કિંમત અનાથ નો શું પ્રશ્ન છે? મુનિ ને આહાર દાન એટલે જબરજસ્ત, એ તો ધન્ય મુનિ દશા ને એને આહાર નો પણ પ્રકાર પણ એ બહુ ઊંચા કોઈ નો પ્રકાર છે. એવો જે એનો અસંગ ભજે પણ બહુ ઊંચા પ્રકારના, ઊંચી કોટીના પુણ્ય હોય ત્યારે એવો બને નહી. હા, ઘણી વાર ભાવના ભાવતા હતા. આ કાળમાં તો હું નિરાશ દેખાતા નથી, કોઈ ચારણ રુદ્ધિધારી મુનિ આવી ચડે બીજા ક્ષેત્ર માંથી, પાવલિંગી સંત મળે તો એના પગના તળિયા ચાટી એમ કહેતા. મુનિ ના તો અમે દાસાનો દાસ છીએ, બહુ ભાવના. અમસ્તુ મુદ્રી તો એમનો એક રોજની પ્રેક્ટિસ હોય છે. ઓછો આહાર લેવો હોય તો એમની રૂઢિ છે. એનું કારણ પણ એને નિરાતે ભોજન ઉપર તાપડ મારવા બેહવું નથી, કઈ હરખું પીરસો અને તાપડ મારવી છે, નિરાતે બેહીને અડધી પોણી કલાક ઢાબડીએ, એ પ્રકાર નથી, એ પ્રકાર જ નથી આખો. એ તો એક સહેજ વિકલ્પ પૂછ્યો છે. જ્ઞાન ધ્યાનમાં ખલેલ પડે નહીં એટલો સંયમ નો વિકલ્પ છે બહારમાં, શારીરિક શક્તિનો થોડો પ્રકાર ઉભો થાય એ બતાવી લે છે. પણ એની રીતે મળે તો એ શરત છે એની સાથે, ગમે તેમ નહીં ને ગમે તે નહીં. એટલે આહાર નો યુગ ન બને એવા પ્રકાર ને વિકલ્પ ઉઠે ત્યારે હારવાર લડાઈ ચલાવે છે. વિકલ્પ ની લડાઈ છે, આહાર નો વિકલ્પ ઉઠ્યો કે અમે અભિગ્રહ, બીજો વિકલ્પ સામે ખડો કરે છે. આમ હોય તો થાય, નહી તો હાર થાય. થાય જ, એમાં પ્રશ્ન જ નથી, કેમ કે એને તો ક્ષણે ક્ષણે વિકલ્પ નિર્વિકલ્પતા થાય છે. તો આહાર લેવામાં તો ઘણી ક્ષણો જાય છે, 5-15 મિનિટ ચાલી જાય. તો આહાર લેતા લેતા, વ્યાખ્યાન આપતા આપતા, હાલતા ચાલતા ચાલતા, એ તો નિર્વિકલ્પ થયા જ કરે છે, તો ઝૂલતી દશા છે એમ. વિકલ્પમાં ટકી શકે જ નહીં, નિર્વિકલ્પમાં જ આવી જાય. ટકી જાય તો નિર્વિકલ્પમાં ટકી જાય, બાકી વિકલ્પમાં ટકવાનો પ્રશ્ન જ નથી. વિકલ્પમાં ટકે તો ગુણસ્થાન છૂટી જાય, કા પાંચમે આવી જાય, કા ચોથે આવી જાય. જો વિકલ્પમાં ટકી જાય તો ચોથું પાંચમું થઈ જાય, એથી નીચે જાય તો આ તો અસ્થિરતા છૂટે. તો પછી તો ભ્રમ થાય તો મીઠાસ પણ થઈ જાય, એ બીજો વિષય છે. વિકલ્પમાં ટકી શકે જ નહીં. અને જો નિર્વિકલ્પ માં ટકી ગયા અંતર મુહૂર્ત,
કેવળ જ્ઞાન,
તો કેવળ જ્ઞાન ફાટે અંદર, એ શક્યતા છે, પણ ઓલી શક્યતા નથી. અઠ્યાવીસ મૂળ ગુણ રૂપ વીરતિ, એક વખત નિર્દોષ આહાર, એ પણ અઠ્યાવીસ મૂળ ગુણ માં એનો જ એક ગુણ છે, વગેરે અઠ્યાવીસ મૂળ ગુણ આહાર વગેરે થઈને અઠ્યાવીસ મૂળ ગુણ પાલન રૂપ 84 લાખ ઉત્તર ગુણ છે મુનિરાજના. 28 મૂળ ગુણ છે અને 84 લાખ ઉત્તર ગુણ છે, એમાં ઉત્તર ગુણ ની અંદર થોડુંક આગું પાછું ચાલે, મૂળ ગુણ માંથી ઉત્તર ગુણ ની અંદર દોષ પણ થાય, એનું પ્રાયશ્ચિત લે, એને અતિચાર કે, એ બધું ઉત્તર ગુણ ની અંદર સંભવિત છે. મૂળ ગુણ ની અંદર ફેરફાર થાય તો ચારિત્ર થી ભ્રષ્ટ થઈ જાય, અને મૂળ ગુણ ની ફેરફાર થાય ને એટલું ચારિત્ર છૂટી જાય તો એ પોતાને મુનિ તરીકે ન ગણે, માને નહીં, મનાવે
નહીં,
નહીતર મિથ્યાત્મક પ્રસંગ આવે. બોલીએ પાછું અઠ્યાવીસ મૂળ ગુણ પાલન રૂપ વીરતિ, વીરતિ વ્યવહાર પરિણતિ તે સાધક છે, અને અંતરમાં ચારિત્ર શક્તિ મુખ્ય થવી એટલે સ્વરૂપમાં સ્થિરતા થવી તે સાધ છે. શું લીધું કે આવા ભાવલિંગી મુનિને 28 મૂળ ગુણનો વ્યવહાર ચોખ્ખો પાલન કરે, એવી જે વ્યવહાર કીર્તિ છે એવી પરિણતિ એને નિમિત્તરૂપ છે, અંદરમાં સ્થિરતા થાય છે, એને સ્થિરતા છે, તે નૈમિતિક ભાવ છે, અનુભવ પ્રકાશમાં એવા સાધ્ય સાધકના અનેક બોલ લીધા છે. સાધ્ય સાધક અધિકાર જેવો એક વિષય લીધો છે, એમાં બે પરિણામ વચ્ચે કેવા કેવા પ્રકારના નિમિત્ત નૈમિતિક સંબંધો હોય છે એનું વિસ્તાર છે. બરાબર, અનેક બોલથી આના પછીનો જે બોલ છે એમાં પણ એ જ વાત છે.
બરાબર,
બીજી લીટીમાં લીધું છે ને કે મનના સંગના વિલયથી પરમાત્મા સાધ્ય છે, અને અંતરજલ્પ વિકલ્પનું છૂટી જવું તે સાધક દશા છે, અને સાથે સાધક દશા છે અને પરમાત્મા દશા તે સાધ્ય દશા છે. સાધક સાધ્યની ત્યાં વાત કરી છે કે આત્માનો વિકલ્પ છે તે સાધક છે, અને મન વિલીન થાય, મનમાં વિકલ્પ થાય તે સાધક છે. કેમ કે છેલ્લી ઘડી સુધી નિમિત્તપણે એ હોય છે, મન વિલીન થાય છે તે સાધ્ય છે, ત્યાં પરમાત્મા સાધ્ય થયા. એવી જે સાધક દશા થઈ તે સાધક દશા છે, અને પરમાત્મા થવું તે સાધ્ય દશા છે. સાધક સાધ્યના ઘણા બોલ ચાલ્યા, સાધક છે, અને અંદર માં સ્વરૂપ સ્થિરતા વધતી ચાલે છે તે સાધ્ય છે. વ્યવહાર પરિણતિમાં અનેક દોષો વારંવાર ઉભા થાય તો એ સૂચવે છે કે નિશ્ચિત પરિણતિમાં જે ઉગ્રતા આવવી જોઈએ એ ઉગ્રતા આવતી નથી, એટલે દોષ થાય છે. કે એટલી લીનતા વધે કે વ્યવહારનું શિથિલપણું પણ ના આવે. પોતાનો એક દિવસના આહારના બદલે અનેક દિવસે આહાર થાય બીજી વાત છે, મૂળ ગુણમાં ફેર પડે એવું તો બનવું જોઈએ. એ રીતે સાધક સાથે કે 28 મૂળ ગુણ પાલન રૂપ વીરતિ વ્યવહાર પ્રણતિ સાધક છે, અને અંતરમાં ચારિત્ર શક્તિ મુખ્ય થવી એટલે વધારે દ્રઢ થવી, વધારે સ્થિર થવી તે સાધ્ય છે. એમાંથી મુનિદશાનો બોધ નો વિસ્તાર કર્યો છે. મુનિદશાનો બોધ સાથે સાથે પણ અત્યારે જે મુખ્ય દોષ છે એ ઉદ્દેશિક આહાર નો, કે જેથી બીજી વાત મૂળ દોષ નું ખંડન થતું, મૂળ દોષ જ પાલન થતો હોવાથી એનું ખંડન નહીં થતું હોવાથી પછી બીજા દોષ નો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો
નથી.
એ દ્રષ્ટિ
દેવાધિદેવ ચિમંદર ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો, જય સનાતન દિગંબરાત્યાય નારાયણ નો, જય.